નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત, મૃતકોના પરિવારોને 7 લાખ રૂપિયાની સરકારની સહાયની જાહેરાત. એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત વિધેયક કેન્દ્ર સરકાર સંયુક્ત સંસદીય સમિતિને સોંપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીરની વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. બહેરીનમાં ધરપકડ કરાયેલા તમિલનાડુના 28 માછીમારો ભારત સરકારના પ્રયત્નથી સ્વદેશ પરત ફર્યા. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું. સમાચાર વિગતવાર. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી એક ફેરી બોટ ગઈકાલે સાંજે કરંજા નજીક પલટી મારતા 13 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈમાં બોટ દુર્ઘટનામાં 13 પીડિતોમાંથી 10 નાગરિકો અને અન્ય 3 નૌકાદળના કર્મચારીઓ છે. અન્ય 2 ગંભીર રીતે ઘાયલ છે. તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. શ્રી ફડણવીસે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની રાહત પણ જાહેરાત કરી છે.
इस एक्सीडेंट में तकरीबन 101 लोगों को सुरक्षित बचा लिया गया है, किंतु 13 लोगों की मृत्यु इसमें हुई है. शाम 7:30 बजे तक की ये जानकारी है. इन 13 लोगों में 10 सिविलियंस है और 3 नेवी के लोग हैं जिनकी मृत्यु हुई है. 2 व्यक्ति गंभीर रूप से घायल है जिनको नेवी के अस्पताल में ही भर्ती किया गया है.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ઘાયલ લોકોના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને કહ્યું કે અસરગ્રસ્તોને અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. કેન્દ્ર સરકાર આજે 31 સાંસદોની બનેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીને એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત વિધેયક મોકલશે. સૂચિત જેપીસીમાં 21 લોકસભા અને 10 રાજ્યસભાના સાંસદો હશે, જેમાં ભાજપના પીપી ચૌધરી, અનુરાગસિંહ ઠાકુર અને પરષોત્તમ રૂપાલા, કોંગ્રેસના પ્રિયંકા ગાંધી અને મનીષ તિવારી, ટીએમસીના કલ્યાણ બેનર્જી, એનસીપીના સુપ્રિયા સુલેનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મૂકવાની સાથે પ્રાથમિક રીતે જટિલ સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજસિંહા પણ આ બેઠકમાં હાજરી આપશે, જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓની સમીક્ષા કરવાનો છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહન સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શુફે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનિક વાતચીત કરી હતી. શ્રી શુફે આ માટે પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો અને બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારીને રેખાંકિત કરી હતી. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડના નાગરિકો વચ્ચે ગાઢ સંબંધો બાંધવા અને શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં આદાન પ્રદાન વધારવા પર ભાર મૂક્યો હતો. તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના 28 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે. સપ્ટેમ્બર 2024માં કથિત રીતે બહેરીનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરાઈ હતી. બહેરીનમાં ભારતીય દૂતાવાસે માછીમારો માટે તાત્કાલિક કાયદાકીય પ્રતિનિધિત્વની નિમણૂક કરીને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, જેને લઈ માછીમારોની 6 મહિનાની સજા ઘટાડીને 3 મહિના કરવામાં આવી હતી. આ ઘટના વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને બહેરીન સાથે મજબૂત રાજદ્વારી સંબંધો જાળવવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. નેપાળના વિદેશમંત્રી આરજુ રાણા દેઉબા આજે 3 દિવસની મુલાકાતે ભારત આવશે અને તેઓ એક સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપશે. નવી દિલ્હીમાં તેઓ ઇજી રો ફાઉન્ડેશન અને કાઠમંડુ યુનિવર્સિટી નેપાળ સેન્ટર ફોર કન્ટેમ્પરરી સ્ટડીઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભારત નેપાળ કાર્યક્રમમાં સંબોધન કરશે. આવતીકાલે યોજાનારી પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના આર્થિક વિકાસને દર્શાવવાનો, ક્ષેત્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો અને ક્ષેત્રના દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે. શ્રી દેઉબા 21 ડિસેમ્બરે તેમની મુલાકાત પૂરી કરીને કાઠમંડુ પરત ફરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે. પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટર દૂર આવેલા ગામની વસ્તી માત્ર 800 છે. જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને કારણે આ ગામ હવે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતું ગામ બની ગયું છે. આ ગામના કુલ 119 ઘર પર સોલાર રૂપટોપ લગાવવામાં આવ્યા છે. આ તમામ ઘરોમાં 225 કિલોવોટથી વધુની વીજળી મળી રહી છે. આ અંગે વિસ્તૃત અહેવાલ આપી રહ્યા છે આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ.
પીએમ સૂર્યઘર યોજના કે તહેત 800 લોગો કી આબાદી વાલે મસાલી ગાંવ મેં કુલ 109 ઘરો પર સોલર રૂપટોપ લગાયે ગયે હૈ. કુલ મિલા કે 225 કિલોવોટ સે ઝ્યાદા બિજલી ઉત્પન્ન કર રહે હૈ. આકાશવાણી સે બાત કરતે હુએ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ ને કહા કે સીમા વિકાસ પરિયોજના કે તહેત પ્રશાસન ને વાવ તાલુકા મેં 11 ઓર સુઈગામ તાલુકા મેં 6 સીમાવર્તી ગાંવો કો પૂરી તરહ સે સૌર ઉર્જા સંચાલિત ગાંવ બનાને કી પહેલ કી હૈ. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
ભારતીય હવામાન વિભાગે આગામી 5-6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પંજાબમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં આગામી 2 દિવસ દરમિયાન ઠંડીની લહેર પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન 3-4 ડિગ્રી સેલ્સિયસ અને પૂર્વ ભારતમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. આ દરમિયાન હવામાન વિભાગે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ અને આજે રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરી છે. એશિયન યુવા અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2024 આજથી કતારના દોહામાં શરૂ થશે. સ્પર્ધાઓ 40 કેટેગરીમાં યોજાશે. 15 ભારતીય વેઇટલિફ્ટર જુનિયર વિભાગમાં ભાગ લેશે, જેમાંથી ભારતની માર્ટિના દેવી મેબામ એશિયન જુનિયર ચેમ્પિયનશીપમાં ભાગ લેશે અને ધનુષ લોગનાથન પુરૂષોની સ્પર્ધાઓમાં ભારતને ચંદ્રક અપાવવા આ સ્પર્ધામાં ભાગ લેશે. ત્રીજી વિશ્વ ટેનિસ લીગ સ્પર્ધા આજથી અબુધાબીમાં શરૂ થશે. આ સ્પર્ધા 22 ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં 4 ટીમો ભાગ લઈ રહી છે. વિશ્વ ટેનિસ લીગ સીઝન 3 આજથી અબુધાબીમાં શરૂ થશે, જે 22 ડિસેમ્બરે પૂર્ણ થશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મહિલા T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ આજે નવી મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાશે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. સિરીઝમાં બંને ટીમો 1-1થી બરાબર છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
આજના તમામ અખબારોમાં મુંબઈમાં બનેલી બોટ દુર્ઘટનાના સમાચાર પ્રથમ પેજ ઉપર જોવા મળી રહ્યા છે. આંબેડકર મુદ્દે સંસદમાં શાસક અને વિપક્ષ આમને સામને. રશિયાએ કેન્સરની રસી શોધવાનો દાવો કર્યો હોવાના સમાચાર દરેક અખબારના પહેલા પેજ ઉપર જોવા મળી રહ્યા છે. સંદેશ અખબારે મુંબઈમાં નેવીની સ્પીડ બોટની ટક્કરથી ફેરી બોટ પલટી, 13ના મોતના હેડિંગ સાથે સમાચાર પ્રસારિત કર્યા છે. આંબેડકર મુદ્દે સંસદ સમરાંગણ બની, બંને ગૃહો ઠપના મથાળા સાથે આ સમાચાર ગુજરાત સમાચારે પ્રકાશિત કર્યા છે. દિવ્ય ભાસ્કર અને ફૂલછાપ દૈનિકે રશિયા દ્વારા શોધાયેલી કેન્સરની રસીના સમાચારને મુખ્ય સમાચાર બનાવ્યા છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે અમિત શાહના રાજીનામાની વિપક્ષ દ્વારા માંગણીના સમાચાર મુખ્ય પેજ ઉપર પ્રકાશિત કર્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય પેજ ઉપર તમામ અખબારોએ ભારત અને ચીનની વાટાઘાટોના અહેવાલોને પણ તસવીર સાથે પ્રકાશિત કર્યા છે.
મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત, મૃતકોના પરિવારોને 7 લાખ રૂપિયાની સરકારની સહાયની જાહેરાત. એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત વિધેયક કેન્દ્ર સરકાર સંયુક્ત સંસદીય સમિતિને સોંપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીરની વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. બહેરીનમાં ધરપકડ કરાયેલા તમિલનાડુના 28 માછીમારો ભારત સરકારના પ્રયત્નથી સ્વદેશ પરત ફર્યા અને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.